पूज्य बेंसरी चंपा बेनना समयसार गाथा 46-47 कलश 35 नो सार
બુદ્ધ નિર્વાણ નો કેટલો રસ હતો, મુનિ કોઈ કાર્ય માથે લેતા જ નથી, બોજ હળવા ખૂબ જોયા, જંગલમાં હશે લખવું પડશે, કાર તમારો ઉપદેશ લેવો પડશે, શાસ્ત્ર વિકલ્પ આવે તો તાળ પત્ર પર શાસ્ત્ર લખીને મૂકી દેવો, એક ઠેકાણું કે વળી આવે ને લખે શું લખશે, કોઈ ગુફામાં કરે પોતાની જેમ વિકલ્પ આવે એમ પછી એમને શાસ્ત્ર નો વિકલ્પ હોય ને વળી આવીને પૂરા કરે, અમુક ઠેકાણે તાળપત્ર મૂકતા કરે, ગુફાયો ને એવું બધું કોઈ ખરાવ પણ હાથમાં આવે
ફરે
છે, સાવ કોને ખ્યાલ આવે તાળપત્રો કરી અક્ષરો કરે છે, ટીકા ની ટીકા લખી છે તાળપત્રો સંસ્કૃત કરે બધી ગાથા લખી પણ કેવા ખરા અક્ષરિયા કઈ જલ્દી પડતા હશે નાની ઉંમરમાં મળે છે, કેટલા વર્ષો મુનિ દશામાં ગયા છે એટલે ઘણા શાસ્ત્રો લેખાય, અને શાસ્ત્રો લખવાનો વિકલ્પ હતો શાસ્ત્રો લે છે કેટલા લેખાય, એ તો છે ને જંગલ માંથી કેટલું હાથમાં આવે કેટલું ના આવે એ કઈ એવું હોય છે, એમાં ફરતા હોય માસ કઈ ખૂબ લખતું હશે, દક્ષિણમાં મુનિ ને ટોળા કરતા હતા બધા કઈ ખૂબ લખતું છે, કુંડાચાર્ય અંબરચંદ્રાચાર્ય દર્શન આચાર્ય એ બધા આચાર્ય બધા જંગલમાં ફરતા હોય, કઈ ખૂબ લખતું કોક વાર આવે ગામમાં કુંડાચાર્ય શ્વેતાંબર દિગંબર નો જયારે ઝઘડો છે ત્યારે એ બધા ગિરનાર ઉપર આવ્યા છે, કયો ધર્મ સાચો એમ કરીને એમાં આવ્યા છે, ઉપરથી દેવી બોલે છે દિગંબર સાચું છે, દેવી આવે દેવ દેવી આવતા છે ગુરુદેવ ના પણ સાક્ષાત બધી વસ્તી વચ્ચે લાભ મેળવે, એક જંગલમાં ગોતવા જવા પડતા મુનિઓ ને આચાર્યો ને કે આચાર્યો ક્યાં ફરતા છે કોક દી ગામમાં આવે શું શાસ્ત્ર લખે શાસ્ત્ર ગોતવા જવા પડે તો આપડે હામે ગુરુદેવ વર્ષો ડૂબી રહી જાય વાણી વરસાવીમાં કેવું થયું તે દેવો આવતા હતા, અત્યારે તો કઈ દેવો આવતા
નથી,
અને કુંકુંદાચાર્ય અહીંથી મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા તો ભરત ક્ષેત્ર ને માં ખબર પડી હોય આચાર્ય ભગવાન વિદેહ ક્ષેત્ર માં ગયા છે, ત્યાંથી આવીને ઉપદેશ આપે છે, હવે અત્યારને કારણે અત્યારે કોઈને માનવું મુશ્કેલ પડે એવું અત્યારનું વાતાવરણ છે, દેવી કેવું લાગતું હશે એ કાળમાં, હજી તો થોડા વર્ષો ગયા એમ કહેવાય કે આ પંચમ કાળે જ હતો કે આચાર્ય દેવ એ કુંકુંદાચાર્ય દેવ જંગલમાં છે, એ દક્ષિણ તરફ જ હતા વિજય ક્ષેત્રમાં ગયા છે, અને ત્યાંથી ભગવાનના દર્શન કરીને આવ્યા એ વાત કેવી લાગતી હશે, સાક્ષાત દર્શન કરીને આવ્યા ભગવાનમાં અને એ બધી વાત કરે છે ને વાણી વરસાવે છે એ કેવું લાગતું હશે, સ્વીકારનારા શ્રાવકો હજારોના ટોળા હોય સ્વીકારનારા પણ કોક એવાય હોય તે જે જડ બુદ્ધિ હોય તે હાડલા પીડા ત્યારે એ કુંકુંદાચાર્ય નું માનતા નતા ને શ્વેતાંબર દિગંબર ને ઝઘડા થયા કયો ધર્મ સાચો એને
માથું
એમ આખી અત્યારે માર ખાલે છે ને સંકુલ નામ ના હાલે છે. આચાર્ય મહાવિદ્ય ક્ષેત્ર માં ગયા અને ભગવાન ના દર્શન કરીને આવ્યા, એ વાતાવરણ આખું કેટલું બદલી ગયું. સાફ ભગવાન ના સમોસરણ માં છે આચાર્ય, ખબર પડી જાય તો ખબર તો પડી. આચાર્ય 8 દિવસ સુધી ત્યાં રોકાણે તો ક્યાં આચાર્ય ગયા, એમ તો કેમ તો બહાર તો આવી જાય એમના શિષ્યો બધા ખબર પડી જાય. ગુરુદેવ મહાવિદય માં ક્યાંય આવ્યા, અહીંયા ને પધરાવવામાં આવે છે. નવું લાગે ને દેવી આવી ત્યારે શાંત પેલા તો એ લોકો પોતાની પકડ કઈ છોડી, એનો માર્ગ તો એમ ને ભોરી એટલે થોડુંક એમ દબાવવું પડે. બાકી અંદર થી કોઈ શ્વેતાંબર વાળો કઈ પલટાણો થોડો થોડાક પલટાણા હોય એનો પ્રભાવ દેખીને કેટલાય પલટાણા એમ પલટી જાય. પ્રતિમા જેમાં કલ્પન પોતાનું આ શરીર થી આચાર્યના શરીર એવી રીતે મહાવિદ્યાલય સાક્ષાત દર્શન કરી રહ્યા, સાક્ષાત સંદેશ લઈ રહ્યા. બીજો જન્મ મહાવિદ્ય ક્ષેત્રમાં ગુરુદેવ મને આચાર્યના આચાર્ય રૂપે ગયા, ગુરુદેવ નું શરીર પલટી ગયા. એટલે આ માણસો ને બહુ બેહુ મુશ્કેલ, જેને માયનું એને માયનું છે, નથી માયનું નથી
માયનું.
વાણી તીર્થંકરણી છે, નહીતર તો કોઈ સ્વીકાર એમ નથી. ગુરુદેવ પોતે પોતે કહેતા હતા અને એમને પોતાના બધા કાર્યો વાણી બધું એવું છે સ્વીકારનારો છે. આ કેટલોક નથી નકામો કોલાહલ કરવા દે, શું લાગે તો અંદર જુદો આત્મા જો 6 મહિના અભ્યાસ કરતો તને પ્રત્યક્ષ અનુભવમાં આવશે, અંદર સ્વાનુભવમાં દેખાશે. અનેક જાતના મતો અભિપ્રાયો છે ને, કોઈ કે આ જીવ કોઈ કે આ જીવ, કારણ કે જીવ તો જુદો છે. પૂજગળ આચાર્ય કે પૂજગળ થઈ જીવ જુદો છે, એને તું ચિત્ત શક્તિ સ્વરૂપ આત્માને જોઈને એનું અવગાહન કરીને બીજા અન્ય ભાવોથી જુદો તો એને દેખ તો તને જણાશે. પૂજગળ થી જુદો છે એમ તમે કહો તો પૂજગળ થી જુદો છે તો એનું જે એનું લક્ષણ તો સુખ નામ અનાકોરતા લક્ષણ આત્મા છે, અને આ દુઃખ નામનો પ્રસિદ્ધ જે અધ્યવસાય છે એ બધા દુઃખ સ્વરૂપ છે. એમ પૂજગળ ને આત્મા તમે જુદો કહેશો તો પછી જે આના બે જન્મ મરણ જે થઈ ગયા છે જેને એક ક્ષેત્ર અવગાહ સંબંધ છે એને વ્યવહાર વચ્ચે આવ્યા વગેરે રહેશે ને. કારણ કે એમ કહેવાથી જેમ વ્યવહારી જેનો વ્યવહાર એમાં નીકળી જાય છે, માટે કોઈ અપેક્ષા એ વ્યવહાર પરમાર્થને વ્યવહારથી પરમાર્થને બતાવે છે. તો પછી આચાર્ય એમ કહે છે કે ભસ્મને ચોળી નાખવાથી હિંસા નથી થતી, એમ પછી હિંસાનો અભાવ થશે. જો તમે એમ કહેશો કે જીવને પૂજન જુદા છે, માટે વ્યવહારીય છે કે જીવ ને પૂતગળ એ બે વસ્તુ સ્વભાવે જુદા છે, પણ એક ક્ષેત્ર વગર સંબંધ અનાદિના જે રાગ દ્વેષને લઈને જે કર્મ બંધાય, કર્મ બંધને લઈને આ શરીરો ધારણ કરે છે એને એવો વ્યવહાર કહેવામાં આવે છે. પણ એ શરીર ને આત્મા જુદા છે એમ પરમાર્થ બતાવે, વ્યવહારથી પાછું પરમાર્થ ઉપર દ્રષ્ટિ એને લક્ષિત કરવાનું છે. કારણ કે જીવ અને પૂતગળ બે એક સાથે રહેલા છે તો એને હિંસાનો એમાં ભાવ થતો નથી. હિંસાના ભાવ કરનારને હિંસા તો લાગે જ છે. જે દયાના ભાવ કરનારને દયા હોય તો હિંસાના ભાવ કરનારને હિંસા, એમ કાંઈ એમ નથી કે એને પૂતગળને જીવ જુદા છે એટલે એમાં હિંસામાં પાપ નથી, એવો અર્થ એમાં નથી. જીવને પૂતગળ જે જુદા છે વસ્તુથી, પણ એના રાગ દ્વેષને લઈને જે કર્મ બંધાય એને લઈને એક ક્ષેત્ર અવગાય સંબંધ છે, એ સંબંધનો વ્યવહાર છે. રાગ દ્વેષથી બધાને પૂતગળ કયો તો પછી રાગથી જે શરીર મળે એ શરીરને એક ક્ષેત્ર અવગાય સંબંધ છે. કર્મ બંધન થાય છે, બંધ થાય છે, એનો મોક્ષ થાય તો બંધ ને મોક્ષ બધાનો અભાવ થશે. પછી પુરુષાર્થ કરવો, એને આગળ જવું, ભેદજ્ઞાન કરવું, મુક્તિ દશા પ્રગટ કરવી, એ બધું કઈ નહીં. રાજા બધામાં ફેલાયેલો છે, લશ્કર નિર્દેશ સૈન્ય સમૂહ, રાજા તો એમાં એક છે પણ વ્યવહાર થી કહેવાય કે રાજા ફેલાય, એવો વ્યવહાર વચમાં હોય છે. પણ એ વ્યવહાર એ જીવ એટલે પૂતગળ શરીર જીવ નથી, જીવ તો જુદો છે પણ વ્યવહાર વચ્ચે આવે છે. એના જેવું નથી કે ભસ્મને ચોળી નાખવાથી હિંસાનો અભાવ, એમ કઈ જીવને હિંસા એમ હિંસા થતી છે એવું નથી. હિંસા તો વચ્ચે જે હિંસાના ભાવ કરનાર અને એ બહારની ક્રિયાથી બંધ નથી પણ એને નિમિત્ત નિમિત્ત સ્વયં છે. એવો વ્યવહાર વચ્ચે હોય છે, એ વ્યવહાર વચ્ચે જાણવાનો રહે છે. પણ એ પૂતગળ અને આત્મા બે જુદા છે એમ આચાર્ય સાબિત કરે છે. અનાકુળ લક્ષણ આત્મા સુખ નામનું ગુણ તે આત્માના છે, આ આકુળતા લક્ષણ છે. એના એ રાગ દ્રષ્ટિ બધા કર્મબંધન થાય, એનાથી શરીર મળે, એ બધો નિમિત્ત નિમિત્ત સંબંધ હોય છે. એ વ્યવહારને લક્ષમાં રાખી અને જીવને પૂતગળ બે જુદા છે, એ વસ્તુ બે જુદી છે, તત્વ જુદા છે, પણ વચ્ચે આ જે નિમિત્ત નિમિત્ત સંબંધ છે એ વ્યવહાર તો વચ્ચે હોય છે. એ વ્યવહાર જાણવા યોગ્ય છે. એ વ્યવહારથી ધર્મ નથી. ધર્મ તો જીવ પૂતગળ બે જુદા માને એવી શ્રદ્ધા કરે, એવું જ્ઞાન કરે અને એવી લીનતા કરે તો જ મુક્તિ નીકળે એ પ્રગટ થાય. પણ આ બંધ તો વચમાં છે, બંધ મોક્ષની પર્યાયો છે, એને એ લક્ષમાં રાખી અને આત્મા તદ્દન જુદો શુદ્ધ સ્વરૂપ છે એની દ્રષ્ટિ યથાર્થ કરીને પછી એનો પુરુષાર્થ કરે છે. અને વ્યવહાર ને પરમાર્થનો આવો નિમિત્ત નૈતિક સંબંધ છે એ જાણવાને વચમાં રહે છે. પછી આચાર્ય કે શીત સ્વરૂપ આત્માનું લક્ષમાં રાખીને જે અન્ય ભાવથી સુખ રહ્યો એને મૂળમાંથી ઉકેલી અને એક ચિત્ત સ્વભાવનું અવગાહન કર, એમ કે આ જે રાગદ્વેષ ભાવો છે એની અશુદ્ધ પર્યાયમાં થાય છે, એ કઈ ઉદ્ગળ કરાવી દેતું નથી, પોતાની પુરુષાર્થની મમતાથી થાય છે. એ પુરુષાર્થની મમતાએ પણ તારો સ્વભાવ નથી, માટે એને મૂળમાંથી ઉખેરી નાખ. અને જે પૂતગળ છે એ એક ક્ષેત્ર ઉગાય છે તો પણ તારું સ્વરૂપ નથી, એ તો દ્રવ્ય જ જુદું છે. એ જુદું દ્રવ્ય છે અને વિભાવ ભાવ તારા સ્વભાવ નથી. એને બધાને મૂળમાંથી ઉખેરીને એક સીધ સ્વભાવમાં અવગાહન કર, એનો જ અનુભવ કર, એનો અભ્યાસ કર, તો લોકના ઉપર તરતો એક આત્મા એક ચૈતન્ય એનો તમે અનુભવ કરશો. એવો અવિનાશી આત્મા કે જેનો કોઈ બી નાશ નથી થતો, સદા શાશ્વતો છે, એવા આત્માનો તમને અનુભવ થશે. જે આનંદથી ભરેલો આત્મા, જ્ઞાનથી ભરેલો અનંત, જેમાં અનંત અપાર એવું જ્ઞાન છે, જેનો નાશ નથી, એવું જ્ઞાન કોઈ બી જેનો નાશ થતો નથી અને અનાદિથી જે શક્તિમાં ભરેલું છે તે પ્રગટ થયું છે. એ લોક ઉપર તરતો, એ લોક સાથે એકમેક થતો નથી, લોકાલોકનું જ્ઞાન થાય પણ એનાથી જુદો ને જુદો રહે છે, એવો જુદો જુદો જ્ઞાયક ભાવ. અને એની સ્વાનુભૂતિ થતા થતા એ પૂર્ણ પ્રગટ થશે અને લોક ઉપર તરતો એવો અવિનાશી આત્મા તેને પ્રગટ થશે. આ જીવ અધિકાર લીધો છે ને એટલે એમાં જીવને પૂતગળ જુદા કરી અને આત્માને શુદ્ધ કરે છે. લોકોના અભિપ્રાયો જે જગતમાં છે એ જુદા, એને કેટલું જુદો કોલાહલ મૂકીને જો તને આત્માનો અનુભવ થશે. એમ કે છે કે જીવને પૂતગળ બે જુદા જ છે, તો એમાં વ્યવહાર વચ્ચે આવે છે કે એને એનાથી જન્મવરણ થાય, આ પુદ્ધ દેહ ધારણ કરે છે, એટલે એમાં હિંસાનો દયાનો એવો વ્યવહાર વચ્ચે આવે છે. પણ એ બધા જે ભાવો છે એ ચૈતન્ય સ્વભાવ નથી, તો વિભાવ ભાવો છે, પ્રશસ્ત ભાવો વચ્ચે. આ પ્રશ્ન પ્રશસ્ત બે ભાવો વચમાં હો, એ અનાદિના જે છે એનાથી બંધન થાય છે. તું એનાથી જુદો એવું શ્રદ્ધા જ્ઞાન કરી અને અંતરમાં લીનતા કરતે તને જુદો આત્મા લોક ઉપર કરતો એવો તને અનુભૂતિ થશે. એવા ચૈતન્ય સ્વભાવનું અવગાહન કર, એને જ લક્ષ્મણ એનું જ અવગાહન કર. પૂતગળ ઉપરથી દ્રષ્ટિ છોડી દે, આ પૂતગળ તે તું નથી, શરીર તે તું નથી, શરીર થી તું જુદો આત્મા છે એમ એનો અનુભવ. આચાર્યદેવ એક તદ્દન થી જુદું કહી, તદ્દન જુદું કહી અને વચ્ચે થોડું વ્યવહારનું જ્ઞાન કરાવે છે. આ શાસ્ત્રમાં એવી રીતે આવી થોડું વ્યવહાર વચ્ચે કહી અને એને વ્યવહાર નિશ્ચયની સંબંધ કેવી રીતે એનું જ્ઞાન કરાવતા જાય છે. પછી આત્મા જુદે છે એમાંથી પછી ઓલી ગાથા લે છે કે અરસ અવર્ણ બધો આત્મા બધી રીતે જુદે છે, એમાં રસ નથી, ગંધ નથી, કામ નથી, એનાથી જુદો અરૂપી આત્મા એમ સાબિત કરે છે. એવી બધી કહીને ત્યાર પછી કળશ આવે છે, એ બધી કથા આવી પછી આ કળશ આવે છે. બધો આખરે વચ્ચે આવી જાય છે એ સ્વભાવનો અવગણ કરે, એ ગાથાને લાંબુ કહેવાનું એ તો બધું ટાઈમ નથી. પછી અરસી ગંધ ને વર્ણ ને બધા જ ભાવેન્દ્રિય છે, એ કોઈ રીતે રસ ચાપતો નથી, એનાથી તું જુદો છે. બધાથી તું દ્રવેન્દ્રથી રસ ચાપતો નથી, ભાવેન્દ્રથી રસ ચાપતો નથી. બધા અનેક જાતના વિશે બધા સાંભળવું જોવે, એ બધા વિશેષોની અંદર તો એક સામાન્ય ગુણ કરતી બધામાં એકમેક થતું, મેઘના એક ભાવમાં સાદાત્મક થતું નથી. માટે તું જુદો ને જુદો છે દરેક પુરુષ્રવ્ય સ્વામી પણ નથી, માટે તું રસવગન છો, તું જીભથી રસ ચાપતો નથી. અનેક પ્રકારની આખા ગાથા નથી, માટે ચિત્ત સ્વભાવનો અવગાહન કર. વચ્ચે વ્યવહાર છે તારે એ શરીર ને યાદ એ ક્ષેત્ર અવગા છે, એટલું સગન છે, એટલું જ્ઞાન કર. બાકી તું એનાથી જુદો, અત્યંત જુદો ચૈતન્ય છો, એ બધો કોલાહલ છોડીને અંતરમાં એનો અભ્યાસ કર તો આત્મા તમે પ્રગટ થયા રહેશે. પણ એ અશુદ્ધ પર્યાય થાય છે એને તો પૂતગળ, એ કોઈ અપેક્ષા એ પૂતગળ છે. પણ જો સર્વ અપેક્ષા એ કહી તો એમાં હિંસાનો અભાવ થાય એવી પરિસ્થિતિ, બંધ મોક્ષનો અભાવ થાય. અને વ્યવહારને લક્ષ્મણ એ લાગે કે સાધક દશામાં એ વચ્ચે વ્યવહાર આવ્યા વગર રહેતો નથી. સાધક દશા એ જ વ્યવહાર છે. દ્રઢ દ્રષ્ટિ કરવી કે હું પ્રત્યે પૂર્ણ છું, એ દ્રષ્ટિની સાથે જે સાધના શરૂ થાય એ સાધના પોતે જ વ્યવહાર છે. લેચ ભાષાને લેચની ભાષામાં સમજાવવામાં આવે, વ્યવહારી જીવોને વ્યવહારથી સમજાવવામાં આવે છે. શરીર કાર્યકારી છે, અશુદ્ધ પર્યાય કરવામાં થાય એમ વ્યવહારી જીવોને વ્યવહારથી કહેવામાં આવે છે. પણ પરમાર્થ લક્ષમાં રાખવું કે હું એનાથી જુદો, મારું દ્રવ જુદું છે, આ પૂતગળ છે ને હું ચિતન દ્રવ છું. એ અશુદ્ધ પર્યાય થાય છે અને અશુદ્ધ પર્યાય એ મારું મૂળ છે. વ્યવહારી જેવોને વ્યવહાર કહેવાય છે. ભાવલો આવે છે ને ભાષા અનાર્યમાં સમજાવી શકાય, અનાદિ અનાર્યની ભાષા છે, અનાર્ય
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.